நமோ அரிஹந்தானம், நமோ சித்தானம், நமோ ஆரதியானம், நமோ வஜ்ராயணம், நமோ லோயே சவசாஹூனம். ஸ்ரீ வினசாசன குரு நமோ நானாவித சுபகார் ஆத்மஹித உபதேசதே கரே மங்களாச்சார். சோஹே ஜின சாசனமே ஆத்மானுசாசன சுத ஜாகி துக ஆரி சுகாரி சாசி சாசனா ஜாகோ குண பத்ர கர்த்தா குண பத்ர ஜாகோ ஜானி பத்ர குண தாரி பவ்ய கரத உபாசனா. ऐसे सारे शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या ब्रह्म वासना. ताते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि रूके होत अर्थ भाषना जाते मंद बुद्धि रूके होत अर्थ भाषना. पहली त्रण गाथा मंगलाचरण रूपे अपने गासु. जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को उरदार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनो को है शिवकार. हे आत्मन तू दुख से डरता अरु सुख की वांछा करता इसीलिए मैं दुखहारी अरु सुखकारी रचना करता. मधुर विपाकी उपदेशामृत यह यदि कटु भी भाषित हो कटु औषधि ग्राहक रोगी बन किंचित तू भयभीत न हो. आत्मानुशासन ग्रंथ विराजमान छे. आपरी चर्चा 16 नंबर नी गाथा ऊपर गया वक्ते आपरे पूर्ण कईरी हती. आज आपरे 17 नंबर नी गाथा अने 18 नंबर नी गाथा ऊपर आपरे चर्चा करवानी. 15 नंबर नी गाथा आपरे पूर्ण कईरी हती. 16 अने 17 नंबर नी गाथा ऊपर आपरे चर्चा करवानी. 15 गाथा સુધીની આપણી ચર્ચા પૂરી થઈ હતી. 16 નંબર અને 17 નંબરની ગાથા ઉપર આપણે સાધ્યાય કરવાનો છે. 16 નંબરની ગાથા ગયા વખતે આપણે થોડી પ્રારંભ કરી હતી, એની ચર્ચા આપણે આજે કરીએ. જો પહેલા તો 16 અને 17 નંબરની ગાથાનો હરિગીત પાઠ આપણે ગાઈએ અને પછી આપણે આગળ વધીએ. 16 અને 17 ગયા વખતે આપણે 15 નંબરની ગાથામાં એ ચર્ચા કરી હતી કે અત્યંત મંદ કષાય રૂપ પરિણામ ઉપશમ ભાવ શાસ્ત્ર અભ્યાસ રૂપ જ્ઞાન પાપના ત્યાગ રૂપ ચારિત્ર અનશન આદિ તપ એ બધું જ સમ્યક સહિત હોય તો મણી સમાન છે અને સમ્યક રહિત હોય તો પાષાણ સમાન છે. આજે બાહ્ય વ્રત તપ પૂજા આદિ મંદ કષાય ક્ષયોક્ષમ જ્ઞાન ધારણા જ્ઞાન અગિયારમ નવ પૂર્વનું જ્ઞાન એ બધું સમ્યક સહિત હોય સમ્યક દર્શન સહિત હોય સાચી શ્રદ્ધા સહિત હોય અકર્તા જ્ઞાતા સ્વભાવી આત્માની અંદરમાં પ્રતીતિ સહિત અગર આ બધું છે તો એ મણી સમાન શોભનીય છે. જેમ મણીની શોભા મણીની ચમક મણીની કિંમત અધિક છે પાષાણ કરતા એવી રીતના સમ્યકત્વની કિંમત સમ્યકત્વ સહિત આ બધાની કિંમત બહુ અધિક છે. અગર સમ્યક દર્શન સહિત ની અવસ્થા છે સમ્યક દર્શન સહિત ચારિત્રની દશા છે સમ્યક દર્શન સહિતનું જ્ઞાન છે તે બધું અભિનંદનીય વંદનીય છે પ્રશંસનીય છે. સમ્યક દર્શન સહિતનું જ્ઞાન અને સમ્યક દર્શન સહિતનું ચારિત્ર એ સમ્યક છે સમ્યક દર્શન રહિત નું જ્ઞાન ચારિત્ર સમ્યક નથી, મિથ્યા નામ પામે છે, અભૂતાર્થ નામ પામે છે, અસત્યાર્થ નામ પામે છે. પણ સમ્યક દર્શન સહિત નું જ્ઞાન છે તો એ સત્ય જ્ઞાન છે, સાચું જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે. અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ એટલે કહેવામાં આવે. ગુરુદેવશ્રીએ પણ 45 વર્ષ સમ્યક દર્શન, શ્રદ્ધાની સમ્યકતા, અભિપ્રાયના પલટાની ખૂબ વાત કહી છે. તું નિર્ણય કર પહેલા કે તું કોણ છો. તારા નિર્ણયમાં અગર મિથ્યા છે, મિથ્યાપણું છે, વિપરીતપણું છે, તો એ નિર્ણય તને સંસારમાં, ખોટો નિર્ણય તને સંસારમાં લઈ જશે. અને તારો નિર્ણય અગર સાચો છે અને ભલે જ્ઞાન અલ્પ છે અને ચારિત્રમાં હજી મુનિ દશા કે વ્રતની શ્રાવકની દશા નથી આવી, તો પણ અલ્પકાળમાં તું સમ્યક સહિત હોવાના કારણે નિર્વાણ પદને પામશે. અમુક ભવ પછી તું ચારિત્ર અંગીકાર કરશે જ. આ ભવમાં ભલે ચારિત્ર નથી, સમ્યક દર્શન થતા કેવળ જ્ઞાન નથી થતું, અને સમ્યક દર્શન થતા તરત મુનિ અવસ્થા પણ નથી આવતી. સમ્યક દર્શન થતા જે વિતરાગી નથી થઈ જતો, વિતરાગતા એ ચારિત્ર ગુણ ની પર્યાય છે. કેવળ જ્ઞાન એ જ્ઞાન ગુણ ની પર્યાય છે, સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણ ની પર્યાય છે. એ ત્રણેય ગુણ ની વચ્ચે અંદર અંદર અતત અભાવ છે. એ ત્રણેય ગુણ ની પણતી સ્વતંત્ર છે. એ ત્રણેય ગુણ ની પણતી એકબીજાથી નિરપેક્ષ છે. શિવભૂતિ મુનિરાજ ને નમોકાર મંત્ર પણ યાદ નતું રહેતું. કોઈ અલ્પ જ્ઞાની છે, સંયોક્ષમ જ્ઞાન ઓછું છે, તેનો મતલબ એ નથી કે શ્રદ્ધા સમ્યક ન કરી શકે, એનો મતલબ એ નથી કે સમ્યક દર્શન ન લઈ શકે. મોક્ષ માર્ગમાં અલ્પ જ્ઞાન હોય તો વાંધો નથી, મોક્ષ માર્ગમાં વિપરીત જ્ઞાન ની, મિથ્યા જ્ઞાન નો નિષેધ. અલ્પ જ્ઞાન હો તો મને પોસાશે, ઓછું જ્ઞાન હશે તો પોસાશે, પણ વિપરીત જ્ઞાન હશે, મિથ્યા જ્ઞાન હશે, ઉલટું જ્ઞાન હશે, વસ્તુ સ્વરૂપ થી વિરુદ્ધ જ્ઞાન હશે તો નહીં પોસાશે. સ્વ ને સ્વ ને પર જાણવા વાળું જ્ઞાન હશે તો એ જ્ઞાન સમ્યક છે. અને સ્વ પર નું ભેદ જ્ઞાન ન કરવાના કારણે ભેરસેડ વાળું જ્ઞાન, મિથ્યા જ્ઞાન, ખોટું જ્ઞાન, પરમાં સ્વપણું, સ્વને ભૂલી જવું, પરમાં સુખ બુદ્ધિ, પરને જાણતા રહેવું, પર જ્ઞે લુબ્ધ ભાવ, આ બધું મિથ્યા જ્ઞાન છે. આ બધી વાત બહુ માર્મિક છે. આ બધી વાતો ઉપર ખૂબ વિચાર કરવો જોઈએ. આપણી માન્યતામાં શું ચાલી રહ્યું છે, આપણે પોતાને શું માની રહ્યા છે, આપણે સુખ ક્યાં માની રહ્યા છે, આપણે પોતાને કોનો કરતા માની રહ્યા છે, આપણે કોની આધીનતામાં બેઠા છે, પરાધીન થઈને બેઠા છે, ઉદયના અધીન, સંયોગોના અધીન, ઘર કુટુંબ પરિવારના અધીન, રૂપિયા પૈસાના અધીન, શરીરના અધીન, ઇન્દ્રિયના અધીન, ઇન્દ્રિય જ્ઞાનના અધીન, પરમાં સુખ બુદ્ધિ માનીને બેઠા છે, આ બધું મિથ્યા છે. વારંવાર વિચાર અને તત્વ નિર્ણય ચાલવો જોઈએ, થવો જોઈએ. કોઈ પણ આવતા ઉદય ભાવ, આવતા ઉદય, પલટતા ઉદય, બદલાતા ઉદય, બદલાતી પરિસ્થિતિઓ, બદલાતી શરીરની અવસ્થાઓ, આ બધાથી ભિન્ન હું એક ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છું એવો અંદરમાં નિર્ણય થવો જોઈએ. એ નિર્ણય સહિત નું જ્ઞાન કશાયની મંદતા, તપ, વ્રત, પૂજા, ભક્તિ, આ નિર્ણય સહિત એ બધું મણી સમાન શોભનીય છે, પ્રશંસનીય છે, અનુમોદનીય છે, વંદનીય છે. સમ્યક દર્શન સહિત અને સમ્યક દર્શન રહીત આ બધું પથરા છે, પાષાણ સમાન છે, ભાર વહે છે, કરતા ભાવનો ભાર અંદરમાં, બોજ અંદરમાં પડ્યો છે. તો એ રીતે આ 15 નંબરની ગાથા, બહુ માર્મિક ગાથા આવી. હવે આપણે 16 નંબરની ગાથા ઉપર ચર્ચા કરીએ. 16 અને 17. હવે સમ્યક આરાધના વિશે પ્રવર્તા એવા આરાધકના સ્વરૂપને કહે છે. સમ્યક્ત્વ આરાધના વિશે પ્રવર્તા એવા આરાધકના સ્વરૂપને કહે છે. બરાબર છે. જો હવે એ 16 નંબરની ગાથા છે, બહુ જ સરસ ગાથા છે. અહીંયા એમ કહે છે કે તને અમે મોક્ષ માર્ગનો ક્રમ બતાવીએ. તારી શક્તિ, તારી યોગ્યતા, તારી સામર્થ અનુસાર તું જ્યાં ઉભો છે ત્યાં તારે કેવા પ્રકારનો પુરુષાર્થ કરવો જોઈએ, તારે મોક્ષ માર્ગની શરૂઆત કેવી રીતના કરવી જોઈએ, એનું આખું સ્વરૂપ આ 16 નંબરની ગાથામાં કીધું છે. મિથ્યા દ્રષ્ટિને અજ્ઞાની બાળક સમાન કીધા છે, બાળક સમાન કીધા છે, જેને હિત અહિતનો વિવેક નથી, જેને સ્વ પરનું ભેદ વિજ્ઞાન નથી, જે મૂર્ખ છે, જે બાળક છે, જે અવિવેકી છે, અજ્ઞાની છે, મૂર્ખ છે, મિથ્યાદ્રષ્ટિ છે, તો એવા જીવે કેવા પ્રકારનો પુરુષાર્થ કરવો જોઈએ અને કેવી રીતના આગળ વધવું જોઈએ એની આખી સુંદર ચર્ચા અહીંયા આ 17 નંબરની ગાથામાં કહી છે. બરાબર છે. જો શું કહે છે 16 નંબરની ગાથામાં કહી, 16 નંબરની ગાથા. મિથ્યા સ્વરૂપ આતંક યુક્ત હૈ પ્રાપ્તિ અપ્રાપ્તિ હિતાહિત મૂળ તું બાલકવત અતઃ મુજે સુકુમાર ક્રિયા કરતા સુન મૂળ. 17 નંબરની ગાથા પછી વાંચું, પહેલા 16 નંબરની ગાથાનો આપણે ભરી ગીત પાઠ છે. સુકુમાર એટલે સરળ ક્રિયા, સરળ માર્ગ, સરળ ઉપદેશ, હિતકારી ઉપદેશ અમે તમને હવે આપવાના છે. આચાર્ય કહે છે કે એવો ઉપદેશ આપશું, એવો માર્ગ બતાવશું, એવો સાચો માર્ગ બતાવશું કે જે માર્ગ ઉપર ચાલીને તમે નિયમથી નિશ્ચિત રૂપે સુખની પ્રાપ્તિ કરી શકશો, તમારું હિત કરી શકશો, અહિતથી, સંસારથી, સંસારના દુઃખોથી બચી શકશો અને પોતાને સુખરૂપી પ્રતિમાં સ્થાપી શકશો, એવો માર્ગ અમે તમને અકારણ કરુણાવશ બતાવીએ. અમને કોઈ સ્વાર્થ નથી, અમને કોઈ અપેક્ષા નથી જગત પાસેથી, શ્રાવકો પાસેથી, ગ્રહસ્થો પાસેથી. મુનિરાજ કહે છે અમે નિરપેક્ષ અંદરમાં પોતાના આત્માની આરાધના કરી રહ્યા છે અને એ આરાધના કરતા કરતા જયારે ઉપયોગ આત્મામાંથી બહાર આવે છે તો આવા પ્રકારનો ભાવ, વિકલ્પ સમજાવવાનો વિચાર, લખવાનો વિકલ્પ આવ્યા વગર રહેતો નથી. એટલે અમે સત્ય માર્ગનું નિરૂપણ, પ્રરૂપણ જગતના ભોળા અજ્ઞાની જીવોની સામે અમે કરવા માંગીએ છીએ. બહુ સુંદર ગાથા છે. 15 નંબરની ગાથામાં ચાર આરાધનામાં સમ્યક્ત્વ આરાધનાને પ્રથમ કહેવાનું શું કારણ છે એની ચર્ચા કર્યા પછી હવે 16 નંબરની ગાથા ઉપર આપણે વિચાર કરીએ. બરાબર છે. હે જી, જો 15 નંબરનું પાનું છે, 16 નંબરની ગાથા છે. આ ચાર પ્રકારની આરાધનાની ચર્ચા ચાલે છે ને, સમ્યક્ત્વ આરાધના, જ્ઞાન આરાધના, ચારિત્ર આરાધના અને તપ આરાધના. તો એ ચાર આરાધનાની ચર્ચામાં પહેલી સમ્યક્ત્વ આરાધનાની ચર્ચા વિસ્તારપૂર્વક કરી, સમ્યક્ત્વ આરાધનાને પહેલા કહેવામાં કેમ આવ્યું એની વાત કરી અને હવે આરાધક જીવોની વાત કરે છે. હે જીવ, મિથ્યાત્વ રૂપી 15 નંબરનું પાનું છે, તમે ગ્રંથ સામે રાખવાની કોશિશ કરજો, ગુજરાતી પુસ્તક છે. હે જીવ, મિથ્યાત્વ રૂપ મહારોગ યુક્ત, તેનાથી કયા રોગથી આપણે યુક્ત છે એક એક વાત સમજો. કયા રોગથી આપણે યુક્ત છે, કયા રોગથી આપણે ગ્રસીભૂત છે, ઘેરાયેલા છે. મિથ્યાત્વ રૂપ મહારોગથી યુક્ત છે. મિથ્યાત્વનું ભૂતળું વળગ્યું છે, મોરૂપી ભ્રમણામાં આપણું જીવન વ્યતીત થઈ રહ્યું છે. ભ્રમ પોતા સંબંધી, પર સંબંધી, વિશ્વ સંબંધી, વસ્તુ સંબંધી, પદાર્થ સંબંધી આપણને અંદરમાં શું ચાલી રહ્યો છે, ભ્રમનો ભાવ ચાલી રહ્યો છે. ભ્રમણા પોષી રહ્યા છે, આત્મા ભ્રાંતિ સમ રોગ ને, શું કહે છે? આત્મ ભ્રાંતિ સમ રોગ ને, મિથ્યાત્વ રૂપી મહારોગ યુક્ત તથા હિત અહિત ની પ્રાપ્તિ અપ્રાપ્તિ વિશે મૂર્ખ એવા બાળક સમાન શું થઈ રહ્યો છે? હિત અહિત ની પ્રાપ્તિ વિશે મૂર્ખતા અંદર માં ચાલી રહી છે. તને ખબર જ નથી, અજ્ઞાની જીવ ના આચાર્ય કહે છે કે તને ખબર જ નથી કે તારું હિત શેમાં છે, તારું અહિત શેમાં છે, તું શું કરી રહ્યો છે, તું કયા અભિપ્રાય ને પોષી રહ્યો છે, તું ક્યાં સુખ માની રહ્યો છે, તું કોનો કરતા બની રહ્યો છે, તું કોની પાછળ દોડ મૂકી રહ્યો છે, તું ક્યાં ભાગી રહ્યો છે, તું શું મેળવવા ચાહે છે, તને એની ખબર જ નથી. તને હિત અહિત નો નિર્ણય જ નથી. તારા આત્મા માટે, તારી માટે હિતકારી પ્રણામ કયા છે, અહિતકારી પ્રણામ કયા છે એની ખબર નથી. જે હેય તત્વ છે એને ઉપાદેય માને છે, આશ્રમ અને બંધ તત્વ હેય છે અને એને ઉપાદેય માને છે, અને જે ઉપાદેય તત્વ છે એની સામે દ્રષ્ટિ કરતો નથી. જે સુખદાયી તત્વ છે એને દુઃખદાયી માને છે, જે દુઃખદાયી તત્વ છે એને સુખદાયી માને છે, જે અજીવ પર છે એને સ્વ માને છે અને જે સ્વ છે એને ભૂલી જાય એની ખબર જ નથી. હિત અહિત નો નિર્ણય કરવો મોક્ષ માર્ગ માં બહુ જરૂરી છે. ત્રણ લોક નું સ્વરૂપ નહીં આવડે તો ચાલશે? અરે 14 ગુણસ્થાન ના નામ પણ નહીં આવડે તો ચાલશે? એનો મતલબ એ નથી કે ન આવડે, ન શીખીએ, ન ભણીએ, ન વાંચીએ, ન સાંભળીએ, ન સમજીએ, પણ નહીં આવડે તો ચાલશે. સુમેરુ પર્વત ની ઊંચાઈ કેટલી છે, મેરુ કેટલા છે, કયો મેરુ ક્યાં છે, અઢી દ્વીપ નો નકશો શું છે, મધ્ય લોક માં શું શું છે, અક્રતિમ વિનાલય ક્યાં છે, ઉર્ધ્વ લોક માં શું છે, અધો લોક માં શું છે, નરક ક્યાં છે, ભગવાનવાસી ક્યાં રહે છે, યંતર ક્યાં રહે છે, આ અનેક પ્રકારની જાણકારી નહીં હોય તો ચાલે. પરંતુ હિતકારી અહિતકારી બાબતમાં હિત અહિત સંબંધી અગર તારો નિર્ણય નથી તો નહીં ચાલે. બેસીને નિર્ણય કરો આજે કે મારી માટે હિતકારી વસ્તુ શું છે, અહિતકારી વસ્તુ શું છે, કયો માર્ગ હિતકારી છે, કયો માર્ગ અહિતકારી છે, કયા માર્ગ ઉપર ચાલવાથી હિત થશે, કયા માર્ગ ઉપર ચાલવાથી અહિત થશે, કયા પરિણામ લાભદાયી છે, કયા પરિણામ નુકસાનદાયી છે, કોણ મિત્ર છે, કોણ શત્રુ છે, કોણ સ્વ છે, કોણ પર છે, એનો નિર્ણય કરવો પડશે. બહુ ગજબ ની ગાથા છે આ, એકો એક ગાથા બહુ સરસ છે. સૌથી પહેલા તો મિથ્યાત્વ રૂપી મહાયોગ થી તું યુક્ત છે, સહિત છે, અજ્ઞાન થી, મિથ્યાત્વ થી, મોહ થી તું યુક્ત છે, એ રોગ અંદર માં ભયંકર ચાલી રહ્યો છે. અને કહે છે હિતકારી અહિતકારી ની પ્રાપ્તિ વિશે મૂર્ખ એવા બાળક સમાન થઈ રહ્યો છે. બાળકને નથી ખબર કે શું કરી રહ્યો છે, બાળકને નથી ખબર કે એ શું ખાઈ રહ્યો છે. જે પણ પડ્યું હોય જમીન ઉપર તો એ ખાઈ લે, એને ખબર નથી. બાળક તમામ છે, અજ્ઞાની છે, મૂર્ખ છે, અવિવેકી છે, મૂર્ખ છે. તેથી તારી અમે આ સહજ વાસ્તવ્ય આરોગ્યતાજન્ય ઔષધિ તને કહીએ છે. એવી ઔષધિ આ મિથ્યાત્વ રૂપી રોગ ને દૂર કરવા માટેની અમે એવી તને ઔષધિ આપવાના છે જેનાથી આરોગ્ય પણ આવશે, રોગ થી તું મુક્ત થશે, બંધન થી મુક્ત થશે, અજ્ઞાન ભાવ થી મુક્ત થશે, ભ્રમણાના ભાવ થી મુક્ત થશે, મિથ્યા અભિપ્રાય થી મુક્ત થશે, કર્મ થી, ભાવ કર્મ થી, ન કર્મ, દ્રવ્ય કર્મ, સંસાર થી, પરિભ્રમણ થી, પંચ પરાવર્તન થી તું મુક્ત થયા વગર નહીં રે એવો અમે તમને માર્ગ બતાવવાના, પથ્ય બતાવવાના છે. હિતકારી મિતકારી સાચો સત્ય માર્ગ બતાવવાના છે. જે માર્ગ ઉપર ચાલશો ચાલવું તારે પડે, માર્ગ તો બતાવી દેશે. ઔષધિ તને કહીએ છે, ઔષધિ આપી દેશે, વૈદ ઔષધિ આપી દેશે, ડોક્ટર દવા આપી દેશે, લેવી તો તારે પડે, એનું સેવન તારે કરવું પડશે. એનું પાલન, એ પરેજી નું પાલન તારે કરવું પડશે. બરાબર છે? તો એ રીતે આખો પુરુષાર્થ, જવાબદારી કહો, સમજ કહો, પુરુષાર્થ કહો, સમજણ નો પુરુષાર્થ, નિર્ણય નો પુરુષાર્થ, સમજાય છે, સ્વીકારવાનો પુરુષાર્થ, ભેદ વિજ્ઞાન નો પુરુષાર્થ, હિત અહિત નો નિર્ણય કરવાનો પુરુષાર્થ, આ બધો પુરુષાર્થ તારા અંદર માં તારે પ્રગટ કરવાનો છે સાચી સમજણ પૂર્વક. અરે જ્ઞાનીઓ તો માર્ગ બતાવે છે, માર્ગ પર ચાલવા વાળા તો શિષ્ય છે. ગુરુ માર્ગ બતાવે, શિષ્ય માર્ગ ઉપર ચાલે, અને માર્ગ ઉપર ચાલીને સાધ્યની સિદ્ધિ, ધ્યેયનું સદન, સુખની પ્રાપ્તિ, અકર્તા ભાવની દ્રષ્ટિ, મિથ્યાત્વનો અભાવ, અજ્ઞાનનો પરિહાર, અસંયમનો નાશ, એવો પુરુષાર્થ શિષ્ય ઉપાડે. ગુરુદેવશ્રીએ માર્ગ બતાવ્યો, સોગાની જે પુરુષાર્થ ઉપાડ્યો. ગુરુદેવશ્રીની અકારણ કરુણા દ્વારા માર્ગ પ્રશસ્ત થયો, અને પ્રશસ્ત માર્ગ ઉપર ચાલવા વાળા જીવ તૈયાર થયા, ઉપાદાન તૈયાર થયું, પુરુષાર્થ જાગૃત થયો. વેદ વિજ્ઞાન નો અભ્યાસ કરીને અનેકો જીવ આ માર્ગ ઉપર ચાલીને મોક્ષની નિર્વાણની પ્રાપ્તિ કરીને અવ્યા બાદ સુખ ને ભોગવી રહ્યા છે. સાદી અનંત કાળ સુધી લોકના અગ્રભાગમાં જઈને વિરાજમાન થઈ રહ્યા. નિમિત્ત ઉપાદાન નો સુમેળ છે. જયારે અંદર માં ઉપાદાન જાગે તો માર્ગ બતાડવા વાળા પણ સામે આવીને ઉભા રહે છે. અમે મોક્ષ માર્ગ ના નેતા છે, અમે તમને મોક્ષ માર્ગ નું સ્વરૂપ બતાવશે, એવું અમૃતચંદ્ર આચાર્ય દેવ કહે છે. જો હવે શું કહે છે, જો બરાબર બે વાત બહુ અગત્યની આવી. આમાં મિથ્યાત્વ રૂપી મહારોગ થી યુક્ત છે. આપણને તો એ ભાવ ભાષણ જ નથી થતું કે મિથ્યાત્વ રોગ થી આપણે યુક્ત છે. આપણને ફીલિંગ જ નથી આવતી કે આપણે દુઃખી છે, અને દુઃખનું કારણ શું છે, કયો રોગ અંદર માં ફાટી નીકળ્યો છે. શરીરના રોગને આપણે રોગ માનીએ છીએ, શરીરને આપણે પોતાનું માનીએ છીએ, એટલે શરીરના રોગનો ઈલાજ તો કરીએ છીએ, પણ આત્મામાં અંદરમાં લાગેલા રોગનો ઈલાજ નથી કરતા. બરાબર? વૈદ્ય જેમ હિત અહિત ને નહીં સમજનાર બાળક સમાન રોગીને પેલા ઉદાહરણ સમજાવે. આ ટીકા છે ને, ટીકા ટોડલમલજી સાહેબે લખી છે, સમજાય છે? આ ટીકા ટોડલમલજી સાહેબે લખી છે, અને ટોડલમલજી સાહેબે મોક્ષના પ્રકાશક લખ્યું છે. તમે મોક્ષના પ્રકાશક માં પણ જોજો આ વૈદના, રોગીના, રોગના નિદાનના કેટલા બધા ઉદાહરણ આપ્યા છે, તો એ ઝલક અહીંયા પણ દેખાય છે. તો જો વૈદ જેમ હિત અહિત ને નહીં સમજનાર બાળક સમાન રોગીને સહજ ઈલાજ કરે છે, તેમ તું પણ મિથ્યાત્વ પ્રણતિ સહિત હોવાથી હિત અહિત ને નહીં સમજવા વાળો બાળક જ છે. અરે 70 વર્ષ નો થઈ ગયો ને વ્યક્તિ, અને અનેકો ગ્રંથો નો અભ્યાસ કરી લીધો હોય, ગુરુદેવજી ના હજારો પ્રવચન સાંભળી લીધા હોય, 12મા વ્રત પૂજા ભક્તિ આદિ પણ કરતો હોય, ઉંમર 70 વર્ષની થઈ ગઈ છે, નાનપણથી આ માર્ગમાં લાગ્યો છે, સોનગઢ જઈને વર્ષો રહ્યો છે, ગુરુદેવજી નું સાનિધ્ય પ્રાપ્ત કર્યું છે, અનેકો સાક્ષાત ગુરુદેવજી ના પ્રત્યક્ષ પ્રવચનો સાંભળ્યા છે, ચર્ચા કરી છે, પ્રશ્ન પૂછ્યા છે, ઉત્તર મળ્યા છે, સેવા કરી, વાત્સલ્ય ભાવ, સાધન ની વાત્સલ્ય, ભોજન, આહાર દાન બધું કર્યું છે, પંચ કલ્યાણક માં રાજા રાણી બહેનો, ઇન્દ્ર ઇન્દ્રાણી બહેનો, બધું બહેનો, મંદિરો બંધાયેલા, કરોનું દાન કર્યું, બધું કર્યું, ત્યાગી વ્રતિઓની વૈયાવૃત્તિ કરી, બધું કર્યું, પરંતુ કહે છે મિથ્યાત્વ પ્રણતિ સહિત છે, તો તું બાળક છે. 70 વર્ષ નો વ્યક્તિ પણ બાળક છે. મિથ્યાત્વ સહિત છે તો મૂળ છે, મિથ્યાત્વ સહિત છે તો અજ્ઞાની છે, મિથ્યાત્વ સહિત છે તો દુખી છે, કરતા ભાવના ભારમાં દબાયેલો છે. આ બધી માર્મિક વાતો સમજાય છે. 12મા કેટલું સંયક્ષમ જ્ઞાન છે એની મોક્ષ માર્ગમાં કોઈ કિંમત નથી. તે કેટલો ત્યાગ કર્યો, કેટલા પદાર્થોને છોડ્યા, કેટલા ભોજન સામગ્રીને છોડ્યા, એની કોઈ કિંમત નથી. હું ખાનાર છું ને હું છોડનાર છું, હું લાવનાર છું ને મૂકનાર છું, હું કમાવનાર છું ને વાપરનાર છું, હું ભેગું કરનાર છું ને બચાવનાર છું ને હટાવનાર છું ને કરનાર છું ને ઉઠનાર છું ને બેસનાર છું ને ખાનાર છું ને પીનાર છું. હું રાગી છું ને હું દ્વેષી છું, મોહી છું, અજ્ઞાની છું, ગ્રસ્ત છું, દેવ છું, મનુષ્ય છું, નારકી છું. હું યુવાન છું, સુંદર છું, કુરૂપ છું, હોશિયાર છું, મૂર્ખ છું, મૂર્ખ છું, એવા પ્રકારની અંદરમાં માન્યતા ચાલે છે તો તું મિથ્યા જ. ધર્મના નામ પર બધું કહ્યું છે તો પણ મિથ્યાદ્રષ્ટિ. તારી તને ખબર નથી, તારા સ્વભાવનું તે અવલોકન કર્યું નથી, તારા સ્વભાવમાં એક સમય માટે ઠર્યો નથી, સાચા પોતાની ખબર નથી, એ સહિતનો નિર્ણય નથી, ઉપાદે બુદ્ધિ જ્યાં થવી જોઈએ ત્યાં થઈ નથી, તો અભિપ્રાયની મિથ્યા માન્યતાના કારણે તું બાળક જ છે, અજ્ઞાની છે એમ અહીંયા કહે છે. બહુ માર્મિક ગાથાઓ આવી રહી છે. આત્માનું શાસન ગ્રંથ છે, આત્માનું અનુશાસન, અનુશાસન અનુશાસન એટલે ડિસિપ્લિન, મર્યાદા, મર્યાદા, અનુશાસન એટલે મર્યાદા, સીમા, બાઉન્ડ્રી. દ્રવ્ય ગુણ પર્યાય, તારા દ્રવ્ય ગુણ પર્યાય થી બહાર તારી મર્યાદા સીમા ના, ત્યાં સુધીની તારી મર્યાદા છે, અનુશાસન છે. એનાથી બહાર તું ગયો, એનાથી બહાર તું કઈ કરવા ગયો, એનાથી બહાર ની વસ્તુ તું કોઈ પણ વસ્તુ ને પોતાની માનવા ગયો તો તે અનુશાસન ભંગ કર્યું છે, મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. અભિપ્રાયમાં જઈ શકો નથી, પરંતુ જઈ શકું, કરી શકું, કરું 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 નો ભાવ એ અમર્યાદો અમર્યાદિત ભાવ છે, અજ્ઞાનમય ભાવ છે. આત્માનું અનુશાસન ભંગ કર્યું છે, મર્યાદા ભંગ કરી છે, સીમા ભંગ કરી છે, અને કરતા ભાવના કારણે અનાદિકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે. ગજબની વાત છે. જેમ વૈદ હિત અહિત ને નહીં સમજનાર બાળક સમાન રોગીને સહજ ઇલાજ કરે છે, તેમ તું પણ મિથ્યા પ્રણતિ સહિત હોવાથી હિત અહિત ને નહીં સમજનારો બાળક જ છે. તેથી તને અહીં કેવળ ધર્મ સાધન નો ઉપદેશ કરીએ છે. ધર્મ સાધન નો ઉપદેશ કરીએ છીએ કે જે વાસ્તવિક આત્મા આરોગ્ય દાતા થાય. તાહી સુનો ભવી મન સ્થિર આન, જો ચાહો અપનો કલ્યાણ. અગર તું તારું કલ્યાણ ચાહતો હોય તો મન ને, જ્ઞાન ને, ઉપયોગ ને સ્થિર રાખીને તું જ્ઞાનીઓના ઉપદેશ ને સાંભળજે, અને એવી રીતે સાંભળજે, એવી રીતે ઉપદેશ ને અંદર માં ગ્રહણ કરજે કે એ ઉપદેશ ની, એ વાત ની એટલી અંદર માં શ્રદ્ધા થાય કે એ રૂપે તારી પરિણતિ પરણવા લાગે, તારો અભિપ્રાય બદલાઈ જાય, તું પોતાને શરીર રાગી દ્વેષી માનવાનું છોડી દે અને તું પોતાને જેવો છે એવો માનવાનું ચાલુ કરી દે, તો એવી આત્મ આરોગ્ય દશા પ્રગટ થયા વગર નહીં રહે. તને એવી દશા પ્રગટ કરવી છે તો તારે આ માર્ગ ને, માર્ગ પર ચાલવા વાળા જ્ઞાનીઓની વાત ને, અભિપ્રાય ને તારે અંદર માં સમજવો પડે. એવું કે છે, જો હવે ત્રણ વાત કરે છે, ત્રણ વાત કહીને બે વાત કહેવા માંગે છે, બે પ્રકારના જીવ ને ઉભા કરે છે. પેલા તો ત્રણ વાત કહી, કઈ ત્રણ વાત? કે અગર તું બળવાન છે, સાંભળજો એક એક નો અર્થ કરશું. અગર તું બળવાન હોય, ત્રીજો પેરેગ્રાફ, 16 નંબર ની ગાથા નો ત્રીજો પેરેગ્રાફ, બળવાન હોય, હિત પ્રાપ્તિ અને અહિત પરિહાર નો લોભી હોય, સાંભળજો બહુ સરસ વાત છે, હિતની પ્રાપ્તિ, પ્રયોજનની સિદ્ધિ, સુખી થવાની અંદર માં તીવ્ર અભિલાષા, જંકના તલબ તાલારેલી, અને અહિત નો પરિહાર, હિત ની પ્રાપ્તિ અને અહિત નો પરિહાર, એટલે જે અહિતકારી ભાવો છે, દુઃખદાયી ભાવો છે, અભિપ્રાય છે, એનો અગર તને પરિહાર, પરિહાર એટલે નાશ, એનો તારે પરિહાર એટલે નાશ કરવો હોય, એવા ખોટા અભિપ્રાય નો તારે ક્ષય કરવો હોય, એનાથી મુક્ત થવો હોય, અને તું બળવાન હોય અને યુવાન હોય, સમજાય છે? હવે અહીંયા યુવાન નો અર્થ ખાલી શારીરિક યુવાનતા નહીં, અંદરની પણતીની યુવાનતા, એવો
અંદર નો ઉછળતો પુરુષાર્થ, ઉછળતા મેરા પુરુષાર્થ, ત્વરિત તૂટેંગે બંધન નાશ, તે અરે તેરી સુખ શૈયા ભી હોગા મેરા પ્રથમ પ્રભાત. અગર તું એવો યુવાન છે, બળવાન છે, હિત ની પ્રાપ્તિ નો ઈચ્છુક છે, અહિત ના પરિહાર નો વાંછક છે, તો કે છે કઠોર સાધના ને પણ સાધી શકશે. એટલે શ્રદ્ધા નો પુરુષાર્થ તો તું ઉપાડી શકશે, સમ્યક દર્શન ની પ્રાપ્તિ તો તું કરી જ લેશે, પરંતુ કઠોર સાધના એટલે ચારિત્ર ની ઉગ્ર સાધના પણ તું કરી શકવામાં સમર્થ થશે. અગર એ પ્રકારનો તારો અંદરનો ઉછળતો પુરુષાર્થ, પ્રબળ પુરુષાર્થ, કોઈ વિશિષ્ટ પ્રકારનો પુરુષાર્થ અંદરમાં અગર જાગે છે, તો તું ચારિત્ર રૂપ કઠોર સાધના પણ કરી શકે. બે વસ્તુ યાદ રાખજો, દર્શન મૂલ્લો ધમ્મો, ચારિત્ર ખલ્લુ ધમ્મો. દર્શન એટલે સમ્યક દર્શન, સમ્યક દર્શન ધર્મ નું મૂળ છે, તો ચારિત્ર સાક્ષાત ધર્મ છે. મોક્ષ ની પ્રાપ્તિ આ દેવ પ્રકારના પુરુષાર્થ ની પૂર્ણતા થતા થાય છે. મોક્ષ ની શરૂઆત શ્રદ્ધા ની સમ્યક્તા સહિત થાય છે, અને મોક્ષ ની પ્રાપ્તિ ચારિત્ર ના પુરુષાર્થ પૂર્ણ થતા થાય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ ની વૃદ્ધિ ચારિત્ર ના પુરુષાર્થ દ્વારા પૂર્ણ થાય છે, તો જીવને મોક્ષ ની પ્રાપ્તિ થાય. પ્રથમમાં પ્રથમ સમ્યક્ત નો પુરુષાર્થ, અને એના પછી ચારિત્ર નો પુરુષાર્થ પણ પ્રગટ થયા વગર રહેતો નથી. સમ્યક્ત નો પુરુષાર્થ નહીં કરે તો ચારિત્ર નો પુરુષાર્થ સાચું ઉપડવાનો નથી. સમ્યક દર્શન વગર શ્રાવકપણું, મુનિપણું, અણુવ્રત, મહાવ્રત, આત્મલીનતા, આત્મસ્થિરતા, 28 મૂળનું પાલન, કોઈ પણ ભાવ સાચો થવાનો નથી. તો પ્રથમમાં પ્રથમ તો કે છે કે અગર ચારિત્ર નો ઉગ્ર પુરુષાર્થ તું ન કરી શકતો હોય આ ભાવમાં, તો સમ્યક દર્શન રૂપ કોમળ ધર્મ તો તું પ્રગટ કરી જ લે. આ તો જે યુવાન છે, બળવાન છે, અને જે હિત નો અર્થી છે ને અહિત નો પરિહારી છે, જેને સાક્ષાત મોક્ષ ની પ્રાપ્તિ માટેની અંદરમાં તીવ્ર વાંચા ને તીવ્ર ઉત્સાહ ને તીવ્ર ઉમંગ છે, તો એવો જીવ તો ચારિત્ર ની કઠોર સાધના પણ કરી શકે. અચ્છા, ન કરી શકે તો ભાવના તો ભાવ છે. સમ્યક શ્રદ્ધા કરીને ચારિત્ર માં આરૂઢ થવા માટેની ભાવના તો ભાવ છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવે, ક્યારે થઈશું ભાયાંતર નિર્ગ્રંથ. ચારિત્ર નો પુરુષાર્થ ન ઉપાડી શકે, વ્રત ન લઈ શકે, તપ ન કરી શકે, મુનિ અવસ્થા ન અંગીકાર કરી શકે, વસ્ત્ર નો ત્યાગ ન કરી શકે, ઘર કુટુંબ પરિવાર નો ત્યાગ ન કરી શકે, પરંતુ કરવાની ભાવના તો ભાવજે, અનુમોદના તો કરજે, હા તો પાડજે કે આ માર્ગ તો આ જ છે, આ જ માર્ગ ઉપર ચાલીને હું અને અનંત જીવો સિદ્ધ થઈ ગયા, થશે, થઈ રહ્યા છે, અને હું પણ આ માર્ગ ઉપર ચાલીને જ સિદ્ધ દશા પ્રગટ કરીશ. એક હોય ત્રણ કાળમાં પરમારથ નો પદ. કેટલી સરસ વાત કરે છે, બળવાન હોય, હિત પ્રાપ્તિ અહિત પરિહાર નો લોભી હોય, યુવાન હોય, એ ત્રણ સામગ્રીથી પુરુષ કઠોર સાધનાને પણ સાધી શકે છે. ઉપર કહેલા ત્રણ ગુણ જેનામાં ન હોય તેવા પુરુષને તો જેવી તેનામાં કાર્ય સાધક શક્તિ દેખાય તેવું સાધન બતાવીએ છે. એવા જીવને કે જે આવી કઠોર સાધના, તપશ્ચર્યા, ત્યાગ, મુનિ અવસ્થા ધારણ નહીં કરી શકે, નથી કરવામાં સમર્થ, એવી યોગ્યતા નથી, એવું ઉપાદન નથી જાગ્યું, એવી સામર્થ નથી, એવી શક્તિ નથી, એવું બળ નથી, સમજાય છે, એવો ઉગ્ર પુરુષાર્થ કરવાનો કાળ નથી આવ્યો, એવી યોગ્યતા નથી પાઈતી, એવી તૈયારી નથી થઈ, તો એવા જીવને પોતાની શક્તિ અનુસાર સાધના બતાવીએ. તો તું તારી શક્તિ અનુસાર સાધના કરજે, તું તારી શક્તિ અનુસાર મોક્ષ માર્ગમાં આગળ વધજે. પણ મોક્ષ માર્ગમાં આગળ વધવા સિવાય મોક્ષની પ્રાપ્તિ થવાની નથી, સંસારનો અભાવ થવાનો. એક અંદરમાં પ્રતિજ્ઞા તો લઈએ, એક અંદરમાં દ્રઢતા તો ધારણ કરીએ કે સુખી થવા માટે મારે આ માર્ગ અપનાવવો પડે. મારા ગ્રંથોનો આદ્યોપાન ભાવ સહિત રૂચિપૂર્વક સ્વાધ્યાય કરવો પડે. મારે સમજવું પડશે કે આ માર્ગમાં શું કહેવા માંગે છે. આ જે માર્ગ મારી માટે હિતકારી માર્ગ છે, અહિતનો અભાવ કરનાર છે, ભયંકર 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 નરક નિગોદના દુઃખ અને પ્રતિકૂળતાઓથી ને સંસારથી ને પંચ પરાવર્તન ને ચાર ગતિ 84 લાખ યોનિઓમાં ભટકવાથી બચાવનાર માર્ગ આ એક જ છે. જેટલા પણ જીવ આજે સિદ્ધાલયમાં બિરાજમાન છે, જેટલા પણ જીવ સિદ્ધાલયમાં બિરાજમાન થશે, આ માર્ગ ઉપર ચાલશે, આ જ માર્ગ અપનાવશે, આત્માના આશ્રય વગર, પોતાની સમજ વગર, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, આત્મભ્રાંતિ સમ રોગ નહીં. સમજાય છે? તો એવો જે અંદરમાં રોગ આત્મભ્રાંતિનો લાગ્યો છે, એને દૂર કરવા માટે હવે તત્પર થાવ, કમર કસીને તૈયાર થાવ, સંકલ્પ લો, મનુષ્ય ભવને મારે સાર્થક કરવો છે. આવો દુર્લભ મનુષ્ય ભાવ મળ્યો છે, આવા દુર્લભ સંયોગો, આવા દુર્લભ જૈન શાસ્ત્ર ગુરુ, આવા જૈન કુળમાં જૈન ધર્મ પ્રાપ્ત થયો, જૈન કુળમાં જન્મ થયો, ઉત્તમ સ્વાસ્થ્ય મળ્યું, સંગની પંચેન્દ્રિય પણું મળ્યું, વિચારવાની સામર્થ્ય મળી, પરિવારની અનુકૂળતા મળી, અરે ઘણું બધું બહારમાં ઉદયમાં મળ્યું છે, એનો સદુપયોગ કર. ખ્યાલ આવે છે? તે પ્રકારે દુર્લભતાની અંદરમાં આપણને ભાવ ભાષના સજી જોઈએ કે આ બોધિ દુર્લભ, આ સમ્યક જ્ઞાન કેવળ જ્ઞાન કેટલું દુર્લભ છે. એક વાર અસંગની પર્યાયમાં ચાલ્યો ગયો, એક વાર નરક નિગોદમાં ચાલ્યો ગયો, એક વાર આ ત્રસ પર્યાયનો કાળ પૂરો થઈ ગયો, તો આ વંટોડિયાના ટોળાની જેમ ક્યાંય રખડવા ચાલ્યો જશે, ક્યાંય અતાપતા નહીં લાગે, અને કોઈ તને કહેવા નહીં આવે કે તું ભગવાન છો, કેવા આવશે ટોકન તારી સાંભળવાની સમજવાની અને અંદરમાં વાતને ગ્રહણ કરવાની યોગ્યતા મળી ગઈ હશે. કારણ કે જયારે યોગ્યતા મળી ત્યારે તે એનો સદુપયોગ ન કરી. તો એ કુદરત એ અવસરને છીનવી લે છે, ઉદય કર્મ એ અવસરને લઈ લે છે અને પાછા આપણે નરકની ગોદમાં રખડવા ચાલ્યા છે. બોલો, ખ્યાલ આવે છે? તો એ રીતે અહીંયા કહે છે કે અગર તારી એવી ઉગ્ર, જો વાત સૌથી પહેલા તો ઊંચી વાત કહી, ઉપર ચડવાની વાત કહી, ઊંચો ઉપદેશ આપ્યો, ચારિત્રનો ઉપદેશ આપ્યો, સાક્ષાત મોક્ષ માર્ગ પર ચાલીને તું મોક્ષ ની પ્રાપ્તિ કરે એવો ઉપદેશ આપ્યો, પરંતુ અગર એ ઉપદેશ ને ગ્રહણ કરવામાં અંદરમાં તું એનું આચરણ કરવામાં સમર્થ ન હોય, તો કહે છે કે શક્તિ દેખાય તેવું સાધન બતાવી શક્યા. તેવી રીતે યથાર્થ શ્રદ્ધાવંત મુમુક્ષુ આહા, યથાર્થ શ્રદ્ધાવંત, શ્રદ્ધા અભિપ્રાય માન્યતા આના પર બહુ વજન આપ્યું છે. એકવાર અંદરમાં વિકલ્પાત્મક શ્રદ્ધા પણ દ્રઢ કર, નિર્ણય સાચો કર કે હું ગાયક છું, આત્મા છું, શુદ્ધ છું, અસંખ્યાત પ્રદેશી છું, અનંત ગુણ, અનંત શક્તિ, અનંત સામર્થ્ય ભરેલો એવો હું ભગવાન છું, જ્ઞાનવાન છું, જ્ઞાન મૂર્તિ છું, જ્ઞાન શરીરી છું, જ્ઞાન મારું લોક છે, જાણવા દેખવા સિવાય હું પર દ્રવ્યમાં પર્યાયમાં એક એક અવસ્થામાં સંયોગમાં ઉદયમાં શરીરમાં ઇન્દ્રિયોમાં ઘર કુટુંબ પરિવારમાં હું કાંઈ કરી શકવામાં સમર્થ નથી એવો એકવાર નિર્ણય તો લે, એકવાર એવું ભાવ વાસન તો કર, એકવાર એવી પ્રતીતિ કર, એકવાર એવો વિશ્વાસ કર. જ્ઞાનીઓનો વિશ્વાસ જેવો પ્રગટ છે તેવો વિશ્વાસ પ્રગટ કર. જ્ઞાનીઓના ઉદય ભાવ નહીં જો, જ્ઞાનીઓનું બહારનું જીવન નહીં જો, જ્ઞાનીઓ ક્યાં ઉભા છે નહીં જો, જ્ઞાનીઓના રાગાદી પ્રણામ નહીં જો, જ્ઞાનીઓનો અભિપ્રાય જો, એની વચ્ચે ઉભા રહેલા જ્ઞાનીની શ્રદ્ધા જો, એની માન્યતા જો, એની શ્રદ્ધા જો, એની રૂચિ જો, એની દ્રષ્ટિ ક્યાં છે, એનું અહમ ક્યાં સપાયેલું છે, એનું હું પણ ક્યાં સપાયેલું છે, એની 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 વિચારણા કરે. અને એ હું પણ અંદર માં સપાઈ ગયું એના બલ પર જ્ઞાની નિકટ કાળ માં ચારિત્ર નો પુરુષાર્થ કરીને કઠોર તપસ્યા કરીને જ્ઞાની મોક્ષ માર્ગ માં આગળ વધીને મોક્ષ ને પામવાના. ગુરુદેવજી ના જીવન માં મુનિ અવસ્થા જલ્દી આવવાની, કૃપાળુ દેવ ના જીવન માં મુનિ અવસ્થા જલ્દી આવવાની, કુનકુન આચાર્ય દેવ જે મુનિ અવસ્થા ને છોડીને ગયા એ મુનિ અવસ્થા પાછી જલ્દી આવવાની, અમૃતચંદ્ર આચાર્ય દેવ ને મુનિ અવસ્થા જલ્દી આવવાની, વળી પાછા ત્રણ ટકાએ ચોકડી ના અભાવ પૂર્વક માં ઝૂલવાના. પરંતુ હવે એવી મુનિ અવસ્થા ધારણ કરશે કે છઠ્ઠા સાતમા સુધી સીમિત નહીં રહી જાય. હવે એવી મુનિ અવસ્થા ધારણ કરશે કે શ્રેણી માંડીને મોક્ષ માર્ગ ઉપર આરૂઢ થઈને મૌન્ય કર્મ નો ક્ષય કરી, ત્રણ ભાતી નો ક્ષય કરી, અગાતી નો ક્ષય કરી નિર્વાણ પદ ને પામશે એવો પુરુષાર્થ કુંકુન આચાર્ય દેવ અલ્પકાળ માં ઉપાડવાનો. જે મુનિ અવસ્થા ધારણ કરી એની અંતિમ નોતી, એ મુનિ અવસ્થા ધારણ કર્યા બાદ પંચમ કાળ ના આચાર્ય હોવાના કારણે મોક્ષ ના હોવાના કારણે અહીંયાથી એ સ્વર્ગ માં ગયા. પરંતુ અલ્પકાળ માં એ એવી મુનિ અવસ્થા ધારણ કરશે કે પછી પાછી ક્યારે મુનિ અવસ્થા ધારણ નહીં કરવી પડે, સંસારમાં પાછું નહીં આવવું પડે, પરિભ્રમણ પાછું નહીં કરવું પડે. શું આપણને આવી ભાવના નથી જાગૃત થતી? આપણે પોતાને નરક નિબોધ માં ધકેલી દેવો છે પાછું પરિભ્રમણ કરવા માટે, અનંત કાળ માટે. એક ઇન્દ્રિય પર્યાય, સ્થાવર ની પર્યાય, જલકાય, પૃથ્વીકાય, વાયુકાય, વનસ્પતિકાય, અગ્નિકાય, પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિ, આવી નિકૃષ્ટ દશામાં શું આપણે પાછું પરિભ્રમણ કરવા માટે ચાલ્યા જવું છે? થોડો વિચાર કરીએ તો અહીંયા કે શ્રદ્ધાવંત મોક્ષુ બંધના નાશ નો સાચો ઈચ્છુક અને ગુરુતા ગુણ નો ધારક જીવ હોય તે કથન ધર્મ સાધન ને પણ સાધી શકે છે, પણ એ ત્રણ ગુણ તારામાં ગણાતા નથી, તેથી તારાથી સાધી શકાય એવો સમ્યક્વાદી કોમળ ધર્મ તને બતાવીશું. ચારિત્ર નો ઉગ્ર કઠોર એક વસ્તુ સમજે, જયારે ચારિત્ર ની મુનિ અવસ્થા ની વાત આવે ને તો ત્યારે આપણને એમ લાગે કે આ બહુ કઠોર છે, આ બહુ કઠિન છે, આ બહુ કષ્ટદાયી માર્ગ છે, આકરો માર્ગ છે, અઘરો માર્ગ છે. કેવી રીતના ચાલશું, કેવી રીતના કરશું, કેવી રીતના મુનિ અવસ્થા પાલન કરશું, કેવી રીતના શરીર પર વસ્ત્ર આદિ નો ત્યાગ કરી નાખશું, 28 મૂળભૂત નું પાલન કરશું, ઉપસર્ગ અને પરિચય ને સહન કરશું, કેવી રીતના કરશું? બહુ બહુ કઠોર છે, બહુ કઠિન છે, કઠિન છે, બહુ અઘરો છે, અઘરો છે, એમ કરીને કેટલાય જીવો ધર્મ થી દૂર થઈ જાય. જૈન ધર્મ એટલે બધો ત્યાગ નો ધર્મ, આ છોડો, આ છોડો, આ છોડો, આ છોડો, આ નહીં ખાવાનું, અહીંયા નહીં જવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં ઉઠવાનું, આમ નહીં બેસવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, એવી એક મેન્ટાલિટી થઈ ગઈ છે બધામાં કે મુનિ અવસ્થા એટલે કઠોર, મુનિ અવસ્થા એટલે આખરી. વ્યવહારમાં ઉપચારમાં કહેવામાં આવે કે એક કઠોર માર્ગ છે, ઉત્કૃષ્ટ માર્ગ છે, કઠિન માર્ગ છે, પુરુષાર્થી નો માર્ગ છે. પરંતુ મુનિરાજ ને પૂછો કે ચારિત્ર નો માર્ગ કઠોર છે કે સરળ છે, દુઃખદાયી છે કે સુખદાયી છે, અહિતકારી છે કે હિતકારી છે, મોક્ષમાં પહોંચાડનાર છે કે સંસારમાં પરિભ્રમણ કરાવનાર, એ માર્ગમાં ત્રણ કટાઈ ના અભાવ પૂર્વક ની વિતરાકતામાં ઝૂલતા અમૃતચંદ્ર કુંકુનાચાર્ય દેવ ને પૂછો કે અંદર માં કેવી અનુભૂતિ થાય છે, પૂછો કે અંદર માં કેવો અનુભવ થાય છે, પૂછો કે કેવી અંદર માં અતિન્દ્રિય આનંદ ના ઘૂંટડા ની પણતી અંતર મુહૂર્ત માં અજાણો વાર પીએ છે. બહાર થી આચરણ જોઈને કઠોર છે, કઠિન છે, કઠિન છે, બિચારા મુનિરાજ, બિચારા મુનિરાજ, સાવ એકલા, એકલા નથી, બિચારા નથી, દુખી નથી, સુખ ના માર્ગ ઉપર ચાલવા વાળા ઉત્કૃષ્ટ પ્રણામ રૂપે પ્રણમતા અતિન્દ્રિય આનંદ ના ભોગ ને ભોગવનાર એવા મુનિરાજ છે. ચલો ન પાલન કરી શકો એટલી ઉત્કૃષ્ટ દશા ના આવી શકે તો અહિયાં કહે છે કે સમ્યક્ત્વ આદિ કોમળ ધર્મ તને બતાવીશ. કેટલી સરળ વાત કરે, કેટલો આપણને કોન્ફિડન્સ આપે છે કે ના કઈ વાંધો નહીં, તું સીએ ન કરી શકે ને તો તું બીકોમ કર, એમબીએ કર, તું આ કોર્સ કર, તું આ કોર્સ કર, કઈ વાંધો નહીં. તારા માં એટલી તો સામર્થ છે ને કે તું થોડું તો ભણી શકે, બે ચાર ડિગ્રી તો લઈ શકે, નાની નાની ડિગ્રી તો લઈ શકે, પછી આગળ જઈને સીએ કરજે, આગળ જઈને ડોક્ટર બનજે, આગળ જઈને એન્જિનિયરિંગ કરજે. પોઈન્ટ પકડાય છે? અરે જે નાનો બાળક છે એને તમે 500 એમજી ની દવા ન આપી શકો, એને તમે 20 એમજી ની આપશો, 50 એમજી ની આપશો. કારણ કે બાળક નાનો છે, એની યોગ્યતા નથી 500 એમજી ની દવા પચાવવાની. આપણે બાળક નાના છે, અજ્ઞાની છે, અનાધિકારથી શરીરને પોતાનું માની બેઠા છે, તો કહે છે કે તું અગર ચારિત્ર નો ઉગ્ર પુરુષાર્થ ન કરી શકે તો કઈ વાંધો નહીં. કોમળ ધર્મ, સરળ ધર્મ, સમ્યક શ્રદ્ધાન સમ્યક કરવાનો પુરુષાર્થ તો તું કરી શકે ને, એ તો કર. અગર એ કરશે તો આગળ ચારિત્ર નો માર્ગ આવવાનો જ છે, એ સમ્યકને ફોલો કરવાનો જ છે, અને એ માર્ગ મોક્ષ ને ફોલો કરે છે, મોક્ષ માં લઈ જનારો છે. રસ્તો છે, રસ્તો છે, માર્ગ છે આ. સમ્યક્ત ચારિત્ર મોક્ષ, સમ્યક્ત્વ સાથે સમ્યક જ્ઞાન સાથે આંશિક ચારિત્ર, પછી વૃદ્ધિ પામતું ચારિત્ર, પછી ઉત્કૃષ્ટ ચારિત્ર, પછી પૂર્ણ ચારિત્ર, અને પૂર્ણ ચારિત્ર એટલે મોક્ષ. તો અહીંયા કહે છે કે આ ભવમાં, આ મનુષ્ય ભવમાં સમ્યક્ત્વ રૂપી કોમળ ધર્મ ને ધારણ કરવા માટે તો તું સમજ, એમાં તો તું બાવાના કાઢી જ ન શકે, એમાં તો તું પાછો વળી ના શકે કે ના સમ્યક તો ન થઈ શકે, નરક નો નારકી કરી લે શકે. તેવ ગતિ ના જીવા ઈ અપાર 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 અનુકૂળતામાં સમ્યક્ત્વ ધારણ કરીને ઉભા થાય. મહામચ્છ, તિર્યંચ ના જીવો, હાથી, ઘોડા, સિંહ, વાઘ, એક દેડકો, એક માછલી, માછલા, મહામચ્છ, એક ચકલી, એવા એવા જીવો પણ સમ્યક ધારણ કરી લે છે, તો તું કેમ ના કરી શકે? એનો મતલબ કે તારી એવી રૂચિ નથી, તને તારું હિત નથી કર્યું, તને તારા અંદરમાં બિરાજમાન ચૈતન્ય તત્વના દર્શન નથી કર્યું, તારી પરમાંથી સુખ બુદ્ધિ નથી છૂટતી, તને તારામાં સુખ બુદ્ધિ નથી લાગતી, તને હિત અહિત ની ખબર નથી, તને એજ ને ઉપાદેનો નિર્ણય નથી. તું જે ક્ષણિક પર્યાય અને બાહ્ય ઉદય અને સંયોગ અને પાંચ નિર્ણય વિશે ભોગવવામાં તું અટકેલો છે, તને ખબર નથી કે એનું એકત્વ અને એમાં રહેલી સુખ બુદ્ધિ તને ક્યાં લઈ જશે, એટલે માટે તું સમ્યક્ત્વ નો પુરુષાર્થ નથી ઉપાડતો. તને ખબર નથી કે મિથ્યાત્વ ના આવા ભયંકર દોષ તને ક્યાં શેખશે, આનું ફળ શું આવશે, ઇન પરિણામો કા ફળ ક્યાં હોગા, ઉસ ફળ કે ઉપર વિચાર નહીં કરતે, ઇસલિયે હમે ડર નહીં લગતા હૈ, આપણે પાછા નથી વળતા. આપણને સત્યનું અંદરમાં શ્રદ્ધાન કરવાનો આખો રૂચિનો અંદરનો પુરુષાર્થ નથી ઉપડતો, કારણ કે સંપૂર્ણ રૂચિ પરમાં પડી છે. ભલે શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ છીએ, સાંભળીએ છીએ, સંભળાવીએ છીએ, વાંચીએ છીએ, ધારણા જ્ઞાન છે, યાદ રહે છે, બુક બનાવીએ છીએ, નોટ બનાવીએ છીએ, બધું કરીએ છીએ, અભિપ્રાય નથી પલટતો. એવો અંદરથી પુરુષાર્થ નો વેગ નથી ઉપડતો જેવો સોગાની જી નો ઉપડ્યો. માર પ્રજ્ઞા ચીણી, માર ભરા, એક ગાય બે ટુકડા, રાગ અને જ્ઞાન જુદા છે. કેમ નથી ઉપડતો એવો પુરુષાર્થ? શ્રદ્ધાનો, વિદ્યાત્વ ના અભાવનો, અહિતકારી દુષ્ટ શત્રુ રોગમય ભાવના ત્યાગ નો અંદર માં પુરુષાર્થ કેમ નથી ઉપડતો? અને ક્યારે ઉપડશે? ક્યારે કરશું આપણું કલ્યાણ? ક્યારે કરશું આપણો નિર્ણય? ક્યારે કરશું આપણા દર્શન? આપણે આત્મદર્શન, દેવ દર્શન તો અનંત વાર કર્યા, આત્મદર્શન ક્યારે કરશું? વિચાર કરજો. બહુ સરસ ગાથા છે આ. તો શું કહે છે કે હવે ચારિત્ર ના વિચારક વિચારને વિચારતા એવા શ્રી આચાર્ય ભગવાન એ ચારિત્ર આરાધનાના આરાધકોને યોગ્ય અણુવ્રત રૂપ સુગમ ચારિત્ર આરાધના ને પ્રગટ કરે. જો માર્ગ આખો આગળ આગળ વધતો જાય છે. પહેલા સમ્યક્ત ની વાત કહી, સમ્યક દર્શન નું સ્વરૂપ બતાવ્યું, સમ્યક દર્શન નું લક્ષણ બતાવ્યું, સમ્યક દર્શન ના ભેદ પ્રભેદ બતાવ્યા, સમ્યક દર્શન ને પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવ્યો, સમ્યક દર્શન નું ફળ બતાવ્યું, સમ્યક દર્શન ને પહેલા કેમ કીધું એની વાત કરી, સમ્યક દર્શન નું મહત્વ બતાવ્યું, સમ્યક દર્શન ની મહિમા બતાવી, સમ્યક દ્રષ્ટિ જીવની પણતીની ગરિમા બતાવી, દ્રઢતા બતાવી, ગુણો બતાવ્યા, લક્ષણ બતાવ્યા, ચિહ્ન બતાવ્યા, કયા કયા દોષ થી રહિત છે એ બતાવ્યું. આ બધું બતાવ્યા પછી હવે કે છે કે ઉપદેશ તો અમે કરવાનો આપશું. અચ્છા, તું મુનિ અવસ્થા ધારણ ન કરી શકે તો સમ્યક્ત સહિત અણુવ્રત તો ધારણ કર. એટલો તો અંદરમાં જ્ઞાન સાથેનો વૈરાગ્ય જાગવો જોઈએ ને. જ્ઞાન પોતાને પોતામાં સ્થિર કરે છે અને વૈરાગ્ય ક્યાંય પણ જીવને અટકવા દેતો નથી. તો હવે આ જે 17 નંબરની ગાથા છે એમાં અણુવ્રતની પ્રેરણા આવી છે. મહાવ્રત અંગીકાર ન કરી શકે તો તું અણુવ્રત અંગીકાર કર. તું થોડો તો સંયમનો ભાવ લાવ. મનુષ્ય ભાવ મળ્યો એટલે મનુષ્ય ભાવની સાર્થકતા સાંભળજો, ધ્યાનથી બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહું છું, સમજવાની કોશિશ કરજો. મનુષ્ય ભાવની સાર્થકતા ખાલી સમ્યક્ત કરવામાં નથી. મનુષ્ય ભાવની સાર્થકતા તો અણુવ્રત, મહાવ્રત, મુનિવ્રત, દીક્ષા, સંયમ, ત્યાગ, તપ, ધ્યાન આદિ ઉત્કૃષ્ટ પરિણામ રૂપે પરણમતા મનુષ્ય ભાવની સાર્થકતા થાય. સોદરમાં ઇન્દ્ર પોતાની જોલી ફેલાવીને ઉભો છે અને કહે છે, અમને અંતર મુહૂર્ત માટે મનુષ્ય ભાવ આપી દો. ખ્યાલ આવે છે? અંતર મુહૂર્ત માટે અમને મનુષ્ય ભાવ આપી દો અને અમે સંયમ અંગીકાર કરીને શ્રેણી માંડીને અમે નિર્વાણ પદની પ્રાપ્તિ કરીએ. અને કે મોક્ષ મનુષ્ય ભાવ માંથી છે. સર્વાર્થ સિદ્ધિના દેવો પોતાનું આયુ પૂર્ણ થવાની રાહ જોવે છે, નાચે છે ત્યાં. સર્વાર્થ સિદ્ધિના દેવો એક ભવતારી જેટલા પણ દેવો છે વૈમાનિક સ્વર્ગમાં, જેટલા પણ એક ભવતારી દેવો છે, સૌદર્મેન્દ્ર છે, બધા નાચે છે. સચિન્દ્રાણી છે, બધા બ્રહ્મલોકના લોકાંતિક દેવ છે, બધા નાચે છે. કેમ? કારણ કે સ્વર્ગમાં છે એટલે. કોઈ સૌદર્મના પદમાં છે, કોઈ લોકાંતિકના પદમાં છે, કોઈ સર્વાર્થ સિદ્ધિના પદમાં છે એટલે. આટલી અનુકૂળતા છે એટલે. એટલે એટલે ખુશ છે ના, એટલે ખુશ છે ના. અરે ખુશ એટલે છે કારણ કે આ બધું છોડીને નેક્સ્ટ ભાવ અમારો મનુષ્ય ભાવ છે. જે મનુષ્ય ભાવમાં અણુવ્રત મહાવ્રત અંગીકાર કરી સંયમના માર્ગ પર ચાલીને અમે વિષય કસાયથી રહિત થઈને અમે કસાયનો અભાવ કરીને મોહનો તો દર્શન મોહનો તો અભાવ થઈ ગયો છે. સમ્યક દ્રષ્ટિ છે બધા. ચારિત્ર મોહનો અભાવ કરીને દર્શન મોહ વ્યતીત થયો ઉપજો બોધ જે દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો તેથી પ્રાપ્ત ચારિત્ર મોહ વિલોકીએ. ચારિત્ર મોહને પણ હવે નષ્ટ થતા અમે જોવાના છે. અમારો કાળ નજીક આવી ગયો છે કે દર્શન મોહનો અભાવ તો થઈ ગયો, ચારિત્ર મોહનો અભાવ પણ હવે થવાનો છે. સંયમ અંગીકાર નેક્સ્ટ ભાવમાં અમે કરવાના છે. એટલે ઉછળે છે, એટલે ખુશ છે, એટલે પ્રસન્ન છે દેવગતિના સમ્યક દ્રષ્ટિ દેવો કે નેક્સ્ટ ભાવ અમારો મનુષ્યનો છે. એના પછી ભાવ રહિત થવાના છે, નિર્વાણ પદની પ્રાપ્તિ કરવાના છે, મોક્ષ જવાના છે. એટલે માટે ઉછળે છે દેવો અને નારકીઓ કે અહીંયા આવીને તીર્થંકર પદને ધારણ કરીને અમે મોક્ષની પ્રાપ્તિ કરશું. એવા ક્ષણિક રાજાનો ગીર નીચે ઉછળે છે, પ્રસન્ન છે, ખુશ છે કે બસ આયુ પૂર્ણ થાય એટલી વાર, આયુ પૂર્ણ થાય એટલી વાર. આપણે જોઈએ ને વેકેશન પર જવું છે, બસ 10 દિવસ બાકી છે, કાઉન્ટડાઉન ચાલુ. 9 દિવસ 8 દિવસ 7 દિવસ 6 દિવસ 5 દિવસ બસ નીકળવાનું જ છે. એ મોક્ષ માર્ગમાં આગળ વધવાનું છે, મોક્ષમાં જવાનું છે. મોક્ષ દેખાય છે, અજ્ઞાનીને વેકેશન દેખાય છે, અજ્ઞાનીને ફરવાના સ્થળ દેખાય છે, અજ્ઞાનીને પંચ પરાવર્તન દેખાય છે, અજ્ઞાનીને પર ક્ષેત્ર દેખાય છે, અજ્ઞાનીને પર કાળની મહિમા, પર દ્રવ્યની, પર ક્ષેત્રની, પર ભાવની મહિમા છે. જ્ઞાનીને સ્વભાવની મહિમા, જ્ઞાનીને ગુણસ્થાન આરૂઢ કરતો પોતાનો અંદરનો ભાવ દેખાય, જ્ઞાનીને પોતાની ભવિષ્યની મુનિ દશા દેખાય છે, જ્ઞાનીને સંયમ દેખાય છે, જંગલ દેખાય છે, મંગળ સ્વરૂપ દેખાય છે, જ્ઞાનીને નિર્વાણ પદ દેખાય છે, મોક્ષ દેખાય છે, સિદ્ધશીલા દેખાય છે, મોક્ષ સ્વરૂપ દેખાય છે, મોક્ષ તત્વ દેખાય છે, અવ્યા બાદ સુખ અને આનંદ દેખાય છે અને અજ્ઞાનીને સંસાર દેખાય છે. આ ઋષિ ઋષિનો કમાલ છે. પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગે છે? તો અહીંયા અણુવ્રતની મહિમા, અણુવ્રતની પ્રેરણા કરે છે, સંયમની મહિમા કરે છે, શાસ્ત્રો માં સંયમ ની મહિમા ગાય છે, સમ્યક્ત ની મહિમા ગાય છે, સકળ ચારિત્ર ની મહિમા ગાય છે, અંતરાત્માનો ની મહિમા ગાય છે, તો પરમાત્માઓ ની મહિમા ગાય છે, તો અંતરાત્માઓ ની પણ એટલી જ મહિમા ગાય છે. સમજાય છે? તો આ રીતે હવે આપણે 17 નંબર ની ગાથા ચાલુ કરીએ. 17 નંબર ની ગાથા નેક્સ્ટ ટાઈમ પૂરી કરશું, જો ચાલુ કરીએ. વિષમ વિષય ભોજન સે ઉત્સિત મોહ જ્વરજ અતિતૃષ્ણાતા શક્તિ ન તેરા શીતલ તેઓ સે મિટ જાય સંતાપ. બહુ સરસ છે. જો ત્રણ વાત કહું છું. પહેલો પેરેગ્રાફ વાંચું છું, પેજ નંબર 16, ગાથા નંબર 17, અને એનો પહેલો પેરેગ્રાફ વાંચીને પૂરું કરું છું. ત્રણ વાત સાંભળજો. હે જીવ, વિષય રૂપ વિષ ભોજન થી ઉત્પન્ન થયેલો વિષય, વિષય રૂપ વિષય કષાય, પાંચ ઇન્દ્રિય ના વિષય રૂપ વિષ ભોજન થી, વિષ કઈ, વિષય એ વિષ છે, એ વિષય એ વિષ છે, વિષ સમાન છે, ઝેર સમાન છે કે જે તને મારી નાખે. વિષય ભોગના પરિણામ તારું ઘાત કરે છે. આ ઇન્દ્રિયના વિષય રૂપ વિષ રૂપ ભોજન ખાવાથી તારા અંદરમાં મોહ રૂપ જ્વર ફાટી નીકળે છે. મિથ્યાત્વ રૂપ જ્વર, કસાઈની અગ્નિ, તૃષ્ણાની અગ્નિ ફાટી નીકળે છે વિષય ભોગોની ઈચ્છા કરવાથી. ક્યાંય સંતોષ નો ભાવ નથી. તૃષ્ણા થી ખાઈ ખૂબ રહી, રિક્ત રહી, રિક્ત રહી, રિક્ત રહી, રિક્ત રહી, એક પછી એક ઈચ્છા, એક પછી એક ઈચ્છા, એક પછી એક ઇન્દ્રિયોની ઈચ્છા, વિષયોની ઈચ્છા, કષાયોની ઈચ્છા, 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 ઈચ્છા. પુણ્ય નો ઉદય આવ્યો, ઓર વધાર્યા, ઓર વધાર્યા, ઓર વધાર્યા. નિરંતર એવી ઈચ્છા રૂપી અગ્નિમાં બળી રહી. જો આખો પેરેગ્રાફ વાંચું છું. હે જીવ, વિષય રૂપ વિષ ભોજન થી ઉત્પન્ન થયેલો મોહ જ્વર, એટલે મિથ્યાત્વ રૂપી જ્વર, એટલે તાવ, મોહ મિથ્યાત્વ રૂપી રોગ ફાટી નીકળ્યો છે. બરાબર? કયું ભોજન કરવાથી? કોઈ ખોટું ભોજન કરી લો, ઓવર ઇટિંગ કરી લો, પછીના પેરેગ્રાફમાં છે, નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. કોઈ વિરુદ્ધ ભોજન કરી લો, અભક્ષ ભોજન કરી લો, તામસિક ભોજન કરી લો, કોઈ વધારે પડતું તીખું ખાઈ લો, વધારે પડતું ખારું ખાઈ લો, વધારે પડતું ગળ્યું ખાઈ લો, વધારે પડતું ગરમ ખાઈ લો, વધારે પડતું ઠંડુ ખાઈ લો, કોઈ એવું વિરુદ્ધ ભોજન ખાઈ લો, એક્સ્ટ્રીમ વિરુદ્ધ, અને ઓવર ઇટિંગ કરી નાખો, તો શું અંદરમાં થશે? તો કે કોઈ રોગ ફાટી નીકળશે. કોઈ ને કોઈ રોગ, બીપી થઈ જશે, ડાયાબિટીસ થઈ જશે, હાર્ટ એટેક આવી જશે, હાથની નળીઓ બ્લોક થઈ જશે, કોલેસ્ટ્રોલ આવી જશે, સમજાય છે? અનેક પ્રકારના રોગ ફાટી નીકળશે વિરુદ્ધ ભોજન કરવાથી અને અતિ વધારે માત્રામાં ભોજન કરવાથી. પોઈન્ટ પકડાય છે? વિરુદ્ધ અને અતિ વધારે માત્રા. હવે વિરુદ્ધ એટલે અહીંયા તત્વમાં લો કે વિરુદ્ધ અભિપ્રાય, અતિ માત્રામાં કરતા ભાવ, અતિશય માત્રામાં કસાય ભાવ, અતિશય માત્રામાં રાગાદી ભાવ, અતિશય રાગ, ચીકણો રાગ, રાગ નો રાગ, નિત્યાત્વ, કરતા ભાવ, સુખ બુદ્ધિ, આકર્ષણ, અટ્રેક્શન, અતિશય માત્રામાં થઈ જશે તો મિથ્યાત્વ રૂપી રોગ ફાટી નીકળશે, અને એ રોગને દૂર કરવા માટેનો ઉપાય બતાવે. રોગ લઈને જ ગયા ડોક્ટર પાસે, તો ડોક્ટર ની શું ફરક? ડોક્ટર તો રોગને જાણશે, રોગનું નિદાન કરશે, અને પછી ઉપાય બતાવશે. તો એવી રીતના કહે છે, વિષય રૂપ વિષ ભોજન થી ઉત્પન્ન થયેલો મોજવર અને તેથી લાગેલી તીવ્ર તૃષ્ણા રૂપ તૃષા, બહુ વધારે ખાઈ લો ને, તળેલું ખાઈ લો, બહુ વધારે ખાઈ લો તો તરસ બહુ લાગે, બહુ તરસ લાગે, બહુ તરસ લાગે, બહુ તરસ, કોઈ વિરુદ્ધ ભોજન કરી લો, તરસ બહુ લાગે, તો એવી તૃષ્ણા રૂપી તૃષા વડે તું શક્તિ રહી થઈ રહ્યો, નબળાઈ આવી જશે, આત્મશક્તિ ખોઈ બેસશે, આત્મબળ ખોઈ બેસશે, તત્વ નિર્ણય ની કરવાની ક્ષમતા ખોઈ દેશે, પ્રમાદ આવશે, ઊંઘ આવશે, ચીડચીડ, કસાઈ, કામ ભોગ આદિ ની ભાવના થશે, ઈચ્છાઓ થશે, વિષયમાં લોલુપી થવાની ઈચ્છા થશે, અનેક પ્રકારથી રોગ ફાટી નીકળશે. શરણાનુયોગ આપણને શું શીખડાવે છે? દ્રવ્યાન યોગ શું શીખડાવે છે, કણાન યોગ શું શીખડાવે છે, પ્રથમાન યોગ શું શીખડાવે છે, શીખવું પણ બધા વૈદ છે, આ બધા આપણા ઉપકારી અનુયોગ છે, આ જીવવાની માતા છે, માતા પોતાના બાળકનું હિત ચાહે. એક એક પોઈન્ટ સમજે, બહુ માર્મિક ગાથાઓ, ખરેખર એટલો બધો સરસ ગ્રંથ છે, ખરેખર કહું છું. ખરેખર આનો અભ્યાસ કરીને એમ થાય કે કેટલી આપણી અંદરની મિથ્યા માન્યતા અને અભિપ્રાયને પ્રહાર કર્યો છે. બહુ ગજબનો ગ્રંથ છે. ચાલો પૂરું કરું છું, સમય થઈ ગયો તો થઈ રહ્યો છે. તું શક્તિહીન થઈ રહ્યો છે અને હવે તને પથકારી હિતકારી પીવા યોગ્ય એવા જળાદી ઔષધો કે જે કોમર છે તેનું સેવન કરવા શ્રેયસ્કારી હવે તું થા એમ કહીને અહીંયા એનો ઈલાજ બતાવે છે. એ ઈલાજની એ ઉપાયની આપણે ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરશું. કોઈ બીમારી આવી જાય ને તો નેચરોપેથી વાળા છે, આયુર્વેદિક વાળા છે, ખાલી પાણી ઉપર મૂકી દે, લિક્વિડ ઉપર મૂકી દે, ભોજન રહીત કરી નાખે, એટલે ભોજન નહીં કરતા આજે આપતો દિવસ, સમજાય છે? તો એ પ્રમાણે અહીંયા એનો ઉપાય બતાવે છે. ને રોગને દૂર કરવા માટેનો ઉપાય આચાર્ય દેવ આપણને નિત્યાત્વ રોગને ઈચ્છારૂપી તૃષ્ણાને ફાટી નીકળી છે એ રોગને દૂર કરવા માટેનો ઉપાય બતાવે છે. એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. બહુ સુંદર ગાથા છે, એ ગાથાનો આપણે નેક્સ્ટ ટાઈમ સ્વાધ્યાય કરશું. હે જીનવાણી ભારતી તો હે જપો દિન રેન જો તેરી ચરણાગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન સે તુજે લોકાલો સો આની મસ્તક નમો સદા દેસ હુરો. અને કાલની નિત્ય બોધિની દ્વાદશાંગી પરમકારી જીનવાણી માતનો જય હો. અમૃતોના અનંતકારી પાન ગુરુ દેવનો જય હો. ભગવતી માતનો જય હો. સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય. જય જીનેન્દ્ર બધાને.